මූලාසනය සඳහා ගරු මන්ත්‍රීවරයෙක්ගේ නමක් යෝජනා කරන ඉලා සිටිනවා.
හම්බන්තොට දිස්ත්‍රික් පාර්ලිමේන්තු මන්ත්‍රී අජිත් රාජපක්ෂ මැතිතුමාගේ නම මම යෝජනා කරනවා.
ස්ථිර කරන්න මිස.
I will speak.
ගරු සෙල්වරාසා කදේන්ද්‍ර මැතිතුමා ඔබතුමාට මිනිත්තු 10ක කාලයක්
තියෙනවා. අවයිකි තලමේ දාංගෙන්ද්‍ර உறுப்பினர் அவர்களே, இன்றைய தினம் நாங்கள் இந்த நாட்டினுடைய 2022 ஆண்டுக்கான வரவு செலவு திட்டத்தினுடைய 2 வாசிப்பு மீதான விவாதத்திலே நாங்கள் கலந்து கொண்டுள்ளோம். நாட்டினுடைய வருமானம் பாதாளத்தில் வீழ்ச்சியடைந்துள்ளதுடன் அந்நிய செலாவணி கையிருப்பும் தீர்ந்துள்ள கையறு நிலையில் நின்றவாறு இந்த வரவு செலவு திட்டத்தை இந்த அரசு சமர்ப்பித்துள்ளது. நாடு பிளவுபடுவதனை தடுத்தல் என்ற போர்வையில் ஒட்டியாட்சியை பாதுகாக்கிறோம் என்கின்ற ஒரு கோஷத்தோடு தமிழ் தேசத்தின் மீது நீங்கள் இன அழிப்பை மேற்கொண்டு போரை வென்றுவிட்டதாகவும் ஒட்டியாட்சியை பாதுகாத்து விட்டதாகவும் எகத்தாளமிட்டு பிரகடனம் செய்து 12 ஆண்டுகளின் பின்னர் இந்த வரவு செலவு திட்டத்தை சமர்ப்பித்துள்ளீர்கள். ஆனால் இன்று நாட்டினுடைய நிலைமை என்ன? நாடு கடனில் மூழ்கியுள்ளதுடன் கழுதை தேய்ந்து கட்டரமானது போல ஒட்டுமொத்த மக்களும் பட்டினி சாவை எதிர்நோக்கியுள்ள ஒரு நிலையிலே நாட்டின் பொருளாதாரம் பாதாளத்தில் வீழ்ச்சியடைந்து கிடக்கின்றது. இதில் தமிழ் தேசத்தினுடைய நிலை மிகவும் மோசமடைந்துள்ளது. கடந்த 2009 இனஅழிப்பு மூலம் யுத்தம் முடிவுக்கு கொண்டுவரப்பட்ட பின்னர் கடந்த காலத்திலே 13 வரவு செலவு திட்டங்கள் சமர்ப்பிக்கப்பட்டிருக்கின்றன. அவை அனைத்தும் தமிழ்த் தேசத்தை முற்றாக புறக்கணித்தே தயாரிக்கப்பட்டு சமர்ப்பிக்கப்பட்டிருந்தது. அதே போன்றுதான் இந்த வரவு செலவு திட்டமும் தமிழ்த் தேசத்தை முற்றாக புறக்கணித்துத்தான் இந்த வரவு செலவு திட்டம் சமர்ப்பிக்கப்பட்டிருக்கின்றது. தமிழர் தேசம் அபிவிருத்தியில் புறக்கணிக்கப்பட்டது மட்டுமல்ல, இந்த வரவு செலவு திட்டங்கள் ஊடாக அரச திணைக்களங்களுக்கு நிதி ஒதுக்கப்பட்டு அந்த அரச திணைக்களங்கள் ஊடாக தமிழர் தேசத்தின் மீது ஒடுக்குமுறைகள் கட்டவிழ்த்து விடப்பட்டிருக்கின்றது. குறிப்பாக பாதுகாப்பு அமைச்சினுடைய முப்படைகள், பொதுமக்கள் பாதுகாப்புத்துறை மற்றும் பௌத்த கலாச்சார திணைக்களம், மகாபலி அபிவிருத்தி அதிகார சபை, எல்லிய நிர்ணய சபை, வன ஜீவராசிகள் திணைக்களம், வன பாதுகாப்பு திணைக்களம், தொல்பொருள் திணைக்களம், மீன்பிடி அமைச்சு, துறைமுக அபிவிருத்தி அதிகார சபை, வெளிநாட்டு அமைச்சு, வர்த்தக அமைச்சு போன்றவற்றை நான் உதாரணமாக குறிப்பிடுகின்றேன். துறைமுக அபிவிருத்தி அதிகார அமைச்சினூடாக வடக்கிலே மயிலடி துறைமுகம் அபிவிருத்தி செய்யப்பட்டு அது தமிழ் மக்களிடம் இருந்து பறித்தெடுக்கப்பட்டு இன்று முழுமையாக சிங்கள மக்களிடம் கையளிக்கப்பட்டிருக்கிறது என்பதை ஒரு உதாரணமாக காட்டிக் கொள்கிறேன். இவற்றின் ஊடாக பயங்கரவாத தடை சட்டத்தின் கீழான கைதிகள், சித்திரவதைகள், தடுத்து வைப்புகள் மற்றும் நீண்டகாலமாக கைதிகள் தடுத்து வைக்கப்பட்டிருப்பது, காணாமலாக்கப்பட்டவர்களுக்கு நீதி இல்லை, முன்னாள் போராளிகள் மீதான ஒடுக்குமுறைகள், சிங்கள குடியேற்றங்கள், பௌத்தமயமாக்கல்கள் மற்றும் மீன்பிடித்துறை முட்டாக ஒடுக்கப்பட்டு அழிக்கப்படுகிறது, விவசாயத்துறை உங்களுடைய கொள்கையினால் அழிக்கப்படுகிறது, வர்த்தகத்துறை அழிக்கப்படுகிறது, இது ஒட்டுமொத்தமாக தமிழ் தேசத்தை கடந்த யுத்த காலத்தில் இருந்ததை விட மோசமான ஒரு இடத்திற்கு கொண்டு சென்று கொண்டிருக்கிறது. உங்களுடைய வரவு செலவு திட்டங்களும் உங்களுடைய கொள்கைகளும், அரசாங்கத்தினுடைய கொள்கைகளும் எங்களுடைய தேசத்தை முழுமையாக சிங்கள பௌத்தமயமாக்குகின்ற நோக்கத்தோடு தான் உங்களுடைய நடவடிக்கைகள் நடந்து கொண்டிருக்கின்ற காரணத்தினாலே கடந்த காலங்களைப் போன்றும் இந்த வருடமும் நாங்கள் இந்த வரவு செலவு திட்டத்தை எதிர்க்காமல் இருக்க முடியாதது, ஆதரிக்க முடியாதது மட்டுமல்ல, எதிர்த்தே ஆக வேண்டும் என்கின்ற ஒரு நிலைமைக்குள் நாங்கள் வந்து நிற்கின்றோம். இது ஒரு புறம் இருக்க, கடந்த 48ஆம் ஆண்டிலிருந்து தமிழர்களுக்கு சமஷ்டி வழங்கினால், அதிகாரங்கள் வழங்கினால் நாடு பிரிந்துவிடும் என்று கூறி இனவாதமாக செயல்பட ஆரம்பித்திருந்தீர்கள். குடித்தொகை பெரம்பலை மாற்றியமைத்து குடியேற்றங்களை மேற்கொள்ளுதல், பௌத்தமயமாக்கல், சிங்களமயமாக்கல், கல்வி தரப்படுத்தல், தெற்கிலிருந்து வன்முறைகள் மூலமாக தமிழர்களை வடக்கிற்கு கப்பலேற்றி அனுப்புதல் போன்ற செயல்பாடுகளை மேற்கொண்டு வந்தீர்கள். தமிழர்கள் நாட்டை பிரிக்கப் போகிறார்கள் என கூறி 6ஆம் திருத்தச் சட்டத்தை கொண்டு வந்தீர்கள், பயங்கரவாத தடை சட்டத்தை கொண்டு வந்தீர்கள். ஆனால் தமிழர்களுக்கு தமிழர்கள் ஒடுக்குமுறைக்கு எதிராகவும் அரசியல் உரிமைகளுக்காகவும் ஆயுதமேந்தி போராடும் நிலைமையை உங்களால் தடுக்க முடியவில்லை. அது மட்டுமல்லாமல் அப்போராட்டத்தை நீங்கள் உங்களால் அளிக்க முடியவில்லை. ஏனெனில் அது அரசியல் உரிமைக்கான நீதிக்கான நியாயமான போராட்டம். இறுதியில் இன அழிப்பின் ஒன்றின் மூலமாகத்தான் உங்களால் அந்த உரிமை போராட்டத்தை முடிவுக்கு கொண்டு வரக்கூடியதாக இருந்தது. அவ்வாறு இன அழிப்பை அரங்கேற்றிய போது இனிமேல் இத்தீர்வு இத்தீவானது படிப்படியாக தூய பௌத்த தீவாக மாற்றப்படும் என்று சிங்கள மக்களை கனவு காண வைத்தீர்கள். ஆனால் இன்றைய நிலை என்ன என்பதை நீங்கள் சிந்தித்து பாருங்கள். இன்று நாடு பாரிய கடனில் மூழ்கியிருப்பது மட்டுமல்லாமல் சீனாவுக்கும் ஏனைய நாடுகளுக்கும் இந்த நாடு விற்கப்பட்டு இந்த நாடு சிங்கள மக்களுக்கே சொந்தமாக இருக்குமா என்கின்ற ஒரு கேள்வியை ஏற்படுத்துகின்ற அளவுக்கு நிலைமை மோசமடைந்துள்ளது. நாட்டின் பொருளாதாரம் அதல பாதாளத்தில் வீழ்ச்சியடைந்துள்ளது. நாட்டு மக்களுக்கு ஒரு மனிதனுடைய அடிப்படை தேவையாக உணவு, உடை, உறைகள் என்று சொல்லுவார்கள். உங்களால் உடையை வழங்க முடியாத நிலைமை மட்டுமல்ல, உறையுளை வழங்க முடியாத நிலைமை மட்டுமல்ல, உணவை கூட வழங்க முடியாது என்கின்ற இடத்திற்கு இந்த நாடு இன்று வந்திருக்கின்றது. நாட்டின் பொருளாதாரத்தை அபிவிருத்தி பாதையில் கொண்டு செல்வதிலும் இனங்களுக்கிடையில் ஐக்கியத்தை ஏற்படுத்துவதிலும் நீங்கள் முழுமையாக தோல்வியடைந்துள்ளீர்கள். கடந்த 30 ஆண்டுகால யுத்தத்தில் உங்களது நயவஞ்சகத்தால் தமிழர்களுக்கு எதிராக திருப்பி விடப்பட்டிருந்த முஸ்லீம் மக்களை திருப்பி பயன்படுத்தி இருந்தீர்கள். ஆனால் இன்று அந்த முஸ்லீம் சகோதரர்களையும் ஒட்டுமொத்தமாக ஒரு இனமாக அவர்களையும் குறிவைத்துள்ளீர்கள். எனவே சமஸ்தி கொடுத்தால் நாடு பிளவுபட்டு விடும் என்ற எண்ணத்தில் இருந்து நீங்கள் விடுபடுங்கள். சமஸ்தி கொடுத்தால், அதிகாரங்களை கொடுத்தால் நாடு புலப்பட்டுவிடும் என்ற பொய்களை சிங்கள மக்களுக்கு கூறி அவர்களை ஏமாற்றி உங்களோடு வைத்துக் கொண்டு அரசு அதிகாரங்களை பயன்படுத்தி நிர்வாக ரீதியாகவும் கலாச்சார பண்பாட்டு ரீதியாகவும் ஒடுக்குமுறைகளை மட்டுமே தமிழர்களுக்கு எதிராக மேற்கொண்டீர்கள். அந்த அனைத்தும் நாட்டை ஐக்கியப்படுத்தவில்லை, மேலும் புலவுபடுத்தி சமூகங்களை துருவமடைப்படுத்தியுள்ளது என்பதை இந்த இடத்திலே பதிவு செய்து கொள்ள விரும்புகிறேன். இந்த நாட்டின் ஆரம்ப காலத்திலிருந்து ஆட்சி பீடம் ஏறியவர்கள் அபிவிருத்தி செய்து மக்களுக்கு ஒரு முன்னேற்றத்தை ஏற்படுத்தி இந்த நாட்டில் மக்களுடைய செல்வாக்கை பெற்று ஆட்சி பீடம் ஏறுவதற்கு பதிலாக அவர்கள் கையாண்ட அணுகுமுறை தமிழர்களுக்கு எதிரான இனவாதத்தை கக்கி கிராமங்களை அழித்து தமிழ் மக்களை கொன்று பாலியல் வல்லுறவுக்குட்படுத்தி சிங்கள குடியேற்றங்களை மேற்கொண்டு பௌத்தமயமாக்கி தனி சிங்கள சட்டம் கல்வி தரப்படுத்தல் மற்றும் கலவரங்கள் போன்றவற்றின் ஊடாக சிங்கள மக்களுடைய ஆதரவை திரட்டி தேசபக்தர்களாக காட்டி ஆட்சி பீடம் ஏறி வந்தீர்கள். 2009 நீங்கள் இந்த போரை முடிவுக்கு கொண்டு வந்த பிற்பாடு இன்று உங்களிடம் மிஞ்சி இருப்பது என்ன? இன்று இந்த நாடு முழுமையாக அந்நிய சக்திகளுடைய ஒரு பூகோள போட்டிக்குள் சிக்குண்டு சின்னாபின்னமாகி கொண்டிருக்கிறது என்பதை இப்பொழுதாவது நீங்கள் விளங்கிக் கொள்கிறீர்களா? ஆகவே உங்களுடைய அணுகுமுறை முற்றாக தோல்வியடைந்திருக்கிறது. தயவுசெய்து ஒட்டியாட்சியையும் ஒட்டியாட்சியை ஒருபொழுதும் ஏற்றுக்கொள்ள முடியாது. இந்த ஒட்டியாட்சியை நீங்கள் பாதுகாப்பதற்காக 70 ஆண்டுகளாக நீங்கள் மேற்கொண்ட அணுகுமுறைகள் அனைத்தும் தோல்வியடைந்திருக்கின்றன. 13ஆம் திருத்தச் சட்டத்தை ஒட்டியாட்சியோ நாங்கள் ஒருபொழுதும் தீர்வாக ஏற்றுக்கொள்ளப் போவதில்லை. எங்களுடைய உரிமைக்காக நாங்கள் தொடர்ந்து போராடுவோம். ஆகவே உங்களுடைய அணுகுமுறையை மாற்றுங்கள். அதற்கு பதிலாக தமிழர் தேசத்தையும் தமிழ் தேசத்தினுடைய இறமையையும் சுயநிர்ணய உரிமையையும் அங்கீகரிக்கின்ற ஒரு சமஸ்தி தீர்வை புதிய அரசியல் அமைப்பூடாக கொண்டு வருவதை பற்றி சிந்தியுங்கள். இந்த அதன் மூலமாக இலங்கை தீவிலே தமிழ் தேசமும் சிங்கள தேசமும் ஐக்கியமாக வாழக்கூடிய, சிங்கள மக்களும் தமிழ் மக்களும் ஆனந்தமாக கூடி வாழக்கூடிய ஒரு சூழலை உருவாக்க முடியும். இதை எங்களுடைய தேசிய தலைவர் மேதகு வேலுப்பிள்ளை பிரபாகரன் அவர்கள் 2001ஆம் ஆண்டு மாவீர தின உரையிலே சொல்லி இருக்கின்றார். ஆகவே இந்த உலகத்தினுடைய இந்த தீவை மையப்படுத்தி நடக்கிற பூகோள போட்டியிலே நீங்கள் சிக்குண்டு இந்த நாடு இந்த சக்திகளினுடைய போட்டி காரணமாக குளவுண்டு போவதை நோக்கித்தான் உங்களுடைய நகர்வுகள் நடந்து கொண்டிருக்கிறது. ஒன்றை விளங்கிக் கொள்ளுங்கள். சிங்க கொடியிலே சிங்கத்தை வைத்திருக்கிறீர்கள் என்பதற்காக நீங்கள் சிங்கங்களும் அல்ல, சிங்கத்தினுடைய தலையும் அல்ல. இந்த பிராந்திய பூகோள ஆதிக்க போட்டியிலே நீங்கள் சிங்கத்தினுடைய வாலில் இருக்கின்ற உரோமம் தான் என்பதனை நீங்கள் தெளிவாக புரிந்து கொள்ளுங்கள். இந்த வியத்கம் என்ற பெயரிலே பல புத்திஜீவிகள் இந்த அரசாங்கத்தோடு இணைக்கப்பட்டிருக்கிறார்கள். அவர்களுக்கு நான் ஒன்றை சொல்கிறேன். நீங்கள் வீடுகளுக்கும் ராசாவுக்கு நெருப்படுக்கும் மந்திரிகளாக இருக்காதீர்கள். தயவுசெய்து வித்தியாசமாக சிந்தியுங்கள். நீங்கள் இந்த ஒட்டியாட்சியை கைவிட்டு எப்பொழுது தமிழ் தேசத்தை அங்கீகரித்து தமிழ் மக்களை அரவணைப்பதற்கு, முஸ்லீம் மக்களை அரவணைப்பதற்கு நீங்கள் தயாராகிறீர்களோ அப்பொழுதுதான் இந்த தீர்வு மீண்டல முடியும் என்பதை இந்த இடத்தில் ஆணித்தரமாக பதிவு செய்து விடைபெறுகின்றேன்.
நன்றி.
மினிட் தாய்.
பிஸ்மில்லாஹிர் ரஹ்மானிர் ரஹீம்.
சபைக்கு தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே, இந்த வருடத்தின் வரவு செலவு திட்ட விவாதத்தில் கலந்து கொள்வதற்கு மகிழ்ச்சி அடைகின்றேன். உண்மையில் வரவு செலவு திட்டத்தை பார்க்கின்ற பொழுது இந்த நாட்டின் கோவிட் சூழ்நிலையில் பொதுமக்கள் பல்வேறு அசௌகரியங்களை சந்தித்துக் கொண்டிருக்கின்ற இந்த வேளையில் இந்த வரவு செலவு திட்டம் இந்த நாட்டு மக்களின் பல்வேறு பிரச்சினைகளை பல்வேறு கோணங்களில் அணுகியிருக்கின்றது. அதிலும் இந்த வரவு செலவு திட்டம் சம்பந்தமாக நான் இந்த விடயத்துக்கு அப்பால் சென்று சில விடயங்களை நாங்கள் பேச வேண்டியிருக்கின்றது. ஏனென்றால் நான் பிரதிநிதித்துவப்படுத்துகின்ற அம்பாறை மாவட்டத்திலும் சரி, கிழக்கு மாகாணத்திலும் சரி, இலங்கை பூராவும் உள்ள சில நபர்கள் சில அமைப்புகள் இன்று முஸ்லிம் அரசியலை ஒரு வேறொரு திசைக்கு கொண்டு செல்ல வேண்டுமென்று எண்ணிக்கொண்டிருக்கின்றார்கள். முஸ்லிம் சமூகம் இன்று உண்மையில் பல்வேறு காரணங்களுக்காக இன்று பல்வேறு சவால்களை இன்று எதிர்நோக்கி இருக்கின்றது. வரலாற்றில் எப்போதும் இல்லாத வகை பல நூற்றாண்டு காலமாக நாங்கள் அனுபவித்து வந்த எங்களுடைய தனியார் சட்டங்கள் இன்று கேள்விக்குட்படுத்தப்படுகின்ற ஒரு சூழ்நிலையிலும் அதே நேரம் எங்களுடைய பல விடயங்கள் சமூகம் சார்ந்த விடயங்கள் இன்று சவால் உட்படுத்துகின்ற வகையில் நடக்கின்ற பொழுது இந்த விடயங்களை முஸ்லிம் பாராளுமன்ற பிரதிநிதிகள் என்ற அடிப்படையில் இதை இந்த பிரச்சினைகளுக்கு தீர்வு காண்பதா அல்லது இந்த பிரச்சினைகளை வைத்து முஸ்லிம் சமூகத்தை மத்தியில் பிரச்சாரம் செய்து எங்கள் பிரபல்யத்தை வாக்கு வங்கியை கூட்டுவதா என்ற ரெண்டு கேள்விகள் எங்கள் முன்னிலையில் இருந்து கொண்டிருக்கின்றது. ஆனால் ஒரு எங்களுக்கு முன்பு இந்த நாட்டில் அரசு செய்த அரசியல் தலைமைகள் சில விடயங்களை வழிகாட்டி சென்றிருக்கின்றார்கள். இந்த நாட்டின் முதலாவது முஸ்லிம் சட்டசபை உறுப்பினர் எம் சி அப்துல் ரஹ்மான் இதைவிட பல சவால்கள் இருந்த பொழுது அன்றிருந்த ஆட்சியாளர்களுடன் சமரசமாக பேசி தன்னுடைய சொந்த நிலங்களை கொழும்பில் பெருமதி வாய்ந்த நிலங்களை அரசுக்கு கொடுத்து ஒரு சுமூகமான முறையில் சமூகத்துடைய பிரச்சினை தீர்த்த வரலாறு இருக்கின்றது. அதை தொடர்ந்து சர் ராசிக் பரீட், எம் சி அப்து, டி பி ஜாயா, எம் சி எம் கலீல், பதீதி முகமது, எம் எச் அஷ்ரப் என்று இந்த நாட்டில் உள்ள ஆட்சியாளர்களுடன் பேசி பிரச்சினைக்கு தீர்த்த வரலாறு இருக்கின்றது. அதே போன்றுதான் நாங்கள் இந்த தடவை பாராளுமன்றத்துக்கு வந்த பின்பு வந்த ஆரம்பத்திலேயே எங்களுடைய கோவிட்டினால் பாதிக்கப்பட்ட முஸ்லிம்களுடைய ஜனாசா பிரச்சனை இருந்தது. அதில் முஸ்லிம் காங்கிரஸில் தெரிவு செய்யப்பட்ட 4 பேரும் மக்கள் காங்கிரஸில் தெரிவு செய்யப்பட்ட 3 பேரும் கடந்த 20வது திருத்த சட்டத்தை நிறைவேற்றுவதற்கு அரசு முற்பட்ட பொழுது நாங்கள் இந்த ஜனாசா விடயங்கள், எங்களுடைய முஸ்லிம் தனியார் சட்ட விடயங்கள், அதேபோன்று எங்களுடைய பிராந்திய பிரச்சினைகளை பற்றி அரசின் உயர்மட்ட தலைவர்களுடன் பேசி இவற்றுக்கான தீர்வுகள், இவற்றுக்கான யதார்த்த ரீதியான விடயங்களை கையாள்வதற்கான பொறிமுறைகளை உருவாக்குவோம் என்று கூறி நாங்கள் 20வது திருத்த சட்டத்துக்கு ஆதரவு அளித்திருந்தோம். இந்த நாட்டில் பல விமர்சனங்கள் ஏற்பட்டது. இருந்தும் நாங்கள் கோழையாக ஒளிந்து ஓடி விடாமல் ஈட்டிலே ஜனாசாவுடைய இறைவனின் உதவினால் அதுக்கு ஒரு தீர்வு கிடைத்தது. அதே போன்றுதான் பின்பு எம்எம்டிஏ சட்ட விடயங்களை முன்வைத்த பொழுது எங்களுடைய நீதி அமைச்சர் அலி சப்ரியாவுடன் பேசி அதில் பல முன்னேற்றகரமான விடயங்களை அவர் பல சவால்களுக்கு மத்தியில் செய்து கொண்டிருந்த பொழுது துறைசமாக ஞானசார தேரர் அவர்கள் ஜனாதிபதி சேலனி குழுவின் தலைவராக நியமிக்கப்பட்ட பொழுது எங்களுக்கு மேலும் மேலும் ஆத்திரமும் ஆவேசமும் சமூகத்தில் ஏற்பட்டது. அதனை எங்களுடைய முஸ்லிம் பாராளுமன்ற உறுப்பினர்கள் அமைச்சர் அலி சப்ரி அவருடன் பேசி அதே போன்ற இன்னும் அரசு உயர் தலைவர்களுடன் பேசி இந்த சேலனியினால் ஏற்பட போகின்ற ஆபத்துகள் பற்றி கூறியதனால் எங்களுடைய அமைச்சர் அலி சப்ரி அவர்கள் சாமர்த்தியமாக ஜனாதிபதி பிரதமர் போன்றவர்களிடம் பேசி அந்த விடயத்தை இப்பொழுது அந்த சேலனின் அதிகாரங்கள் முழுமையாக குறைக்கப்பட்டுள்ளது. இது ஒரு சாமானியமாக இந்த நாட்டின் முஸ்லிம் பிரதிநிதிகள் செய்கின்ற அரசியல். இதே போன்றுதான் இப்பொழுது மாடரப்பு பிரச்சனை வந்திருக்கின்றது. இந்த மாடரப்பு பிரச்சனை சம்பந்தமாக இந்த அரசில் உள்ள முக்கிய பல தலைமைகளோடு நாங்கள் இது சம்பந்தமாக உள்ள பொருளாதார ரீதியாக சமூக கண்ணோட்டத்தில் அல்ல பொருளாதார ரீதியாக இதில் நாட்டில் ஏற்பட போகின்ற இதில் வருகின்ற சவால்களும் அதனால் ஏற்படுகின்ற நட்டங்களையும் பற்றி நாங்கள் பேசி அதில் ஒரு நல்ல தீர்வு வரும் என்ற நம்பிக்கை இருக்கின்றது. அதே போன்று இன்னும் பிராந்திய எங்களுடைய காணி பிரச்சனைகள் மிக முக்கியமாக இன்று அரசினால் எல்லை நிர்ணய ஆணைக்குழு ஒன்று நியமிக்கப்பட்டிருக்கின்றது. இது இந்த நாட்டில் புதிய பிரேசேலங்களை புதிய கிராம சேவை பிரிவுகளை உருவாக்குவதற்கான ஒரு எல்லை நிர்ணய ஆணைக்குழு. இந்த ஆணைக்குழு தான் இந்த நாட்டில் வாழ்கின்ற சிவில் நிர்வாக சம்பந்தமான கட்டமைப்பை உருவாக்கப் போகின்றது.
மக்களுடைய
அடிப்படை பிரச்சனைகளை தீர்க்கப் போகின்ற ஒரு ஆணைக்குழு. எனவே அந்த ஆணைக்குழு இன்று அரசாங்கத்தின் பிரதேச இணைப்பு குழு தலைவர்களுடைய சுபாஷிடம் வருகின்ற யோசனைகளை ஏற்று அதனை நடைமுறை தீர்வாக நடைமுறைப்படுத்த இருக்கின்றது. இவ்வாறான ஒரு காலகட்டத்தில் எங்களுடைய கல்முனை விவகாரம் பாலச்சேனை தோப்பூர் மூதூர் விவகாரத்தை கையாள வேண்டும் என்றால் நாங்கள் அரசின் தலைவர்களோடு அரசின் முக்கியஸ்தர்களுடன் பேசித்தான் எங்களுடைய பூர்வீக நகரங்கள் பூர்வீக மக்களுடைய தேவைகளை நிறைவேற்ற முடியும். இதை விட்டுவிட்டு ஒரு சாரார் எங்களை கடுமையான முறையில் அரசோடு எதிர்வினை அரசியல் செய்கின்ற பொழுது இந்த விடயத்தினை தீர்ப்பது யார்? இதில் நாங்கள் கேட்கின்ற கேள்வி இவ்வாறான எல்லை நிர்ணய ஆணைக்குழு விவகாரங்களை கையாளப் போவது யார்? இதனை அவர்கள் எங்களுக்கு பதிலளிக்க வேண்டும் என்று இந்த சமூகத்தின் ஒரு சிலரிடம் நாங்கள் சொல்ல வேண்டியிருக்கின்றது. அதே நேரம் இந்த நாட்டில் இனவாதம் என்பது இன்று மிக பச்சையாக பேசப்படுகின்ற விடயமாக மாறியிருக்கின்றது. அண்மையில் தமது சகோதரர் இந்த நாட்டைச் சேர்ந்தவர் லைகா நிறுவனத்தின் தலைவர் மீது இந்த பாராளுமன்றத்திலும் பாராளுமன்றத்தில் வெளியே சில ஊடகங்கள் பச்சையாக அவர் மீது அபாண்டமாக ஒரு பயங்கரவாத அமைப்புடன் சம்பந்தப்படுத்தி அதன் நிதிகளை கையாண்டு ஒரு நிறுவனம் நடத்துகின்ற என்று ஒரு பெரும் பொய்யை ஒரு பெரும் குற்றச்சாட்டை சுமத்தி அவ்வாறான முதலீட்டாளர்களை தொழில் அதிபர்களை இந்த நாட்டில் முதலீடு செய்யாமல் தடுக்கின்ற ஒரு பெரும் ஒரு குற்றச்சாட்டை முன்வைத்திருந்தார்கள். உண்மையில் அவர் ஒரு தமிழ் மகன் அல்லது ஒரு சிறுபான்மை இனத்தவர் என்பதற்காக அவர் ஒரு பெரும் நிறுவனத்தை நடத்தக்கூடாதா என்று நான் கேட்க விரும்புகின்றேன். அவர் உலகளாவிய ரீதியில் ஒரு இலங்கையைச் சேர்ந்தவர் ஒரு பெரும் நிறுவனத்தை நடாத்தி அதனூடாக இலங்கையில் முதலீடு மட்டுமல்லாமல் இந்த நாட்டில் ஏழை மக்களுக்கு வீடுகளை அதே போன்று பல்வேறு உதவிகளை கல்வி கற்கின்ற மாணவர்களுக்கு உதவிகளை என்று பல்வேறு தான தர்மங்களை செய்து வருகின்ற லைகா நிறுவன தலைவர் சௌரப் இவ்வாறான குற்றச்சாட்டுகளை சொல்லுகின்றவர்கள் மீது நான் மிகவும் வன்மையாக கண்டித்துக் கொள்கின்றேன். அந்த ஊடக நிறுவனங்கள் இலங்கையுடைய பொருளாதாரத்தை இலங்கையுடைய நாட்டின் வளர்ச்சியை பற்றி சிந்திக்குமானால் இவர்களை வரவேற்று வாரான
தொழிலாளர்கள்
நாட்டில் நிரந்தரமாக முதலீடு செய்து அவர்களை மகிழ்ச்சிப்படுத்த வேண்டுமே ஒழிய அவர்களை இந்த நாட்டிலிருந்து
அவசரிக்கின்ற
வேலை செய்யக்கூடாது என்று கேட்டு
விடைபெறுகின்றேன். நன்றி.
மூலாசனே மந்திரி துமனி இக்தாஸ் நமசிய ஹதலிஸ் அட்டே பழவெனி முதல் அமாத்த ஜே ஆர் ஜெயவர்தன மெத்துமாக இந்தலா யாபால் ஆண்டு அவசான முதல் அமதி மங்கள சமரவீர தக்வா மமீராட்டே முதல் அமாத்தியொரு ஹதப்பு அயவய வேல்ட வடா திதாஸ் விசிதக்கே அயவய சுவிசேசி அயவயா அப்படி ஹேம கியான்னே லோகே ஆர்த்திகே கடாவெட்ல அத்தியாத்தி லோகே சௌக்கிய பிரிஹில அத்தியாத்தி பயானகமதே தமாய் மினிசுங்கே மானசிக சக்திய ஆத்ம சக்திய வெட்டில தியன விழாவுக்கு தமாய் கரு முலசுனே மந்திரி துமணி பசில் ரோஹன் ராஜபக்ஷ மெத்துமா திதாஸ் விசிதக்கே அயவய வார்த்தா ஹதன்னி மே அயவய ஹதன கொட்ட அப்பே விதேச சஞ்சித அஹிமி வேலா ரட்டட சஞ்சாரக்கு என்ன நதி விழாவுக்கு நிஷ்பாதண்டி கிரகான மினிசுன் டெலியட்ட பஹிண்ட பெரு விழாவுக்கு ரட்ட லாக்டவுன் கர நத்தியன விழாவுக்கு தமாய் அப்பி பலாபுரத்து உனேவாத் நதி ஆகாரேட்ட ஜனதாவ மத்தட பதுபர பட்டவான் நத்துவ வசங்கத்தேன் ஜனதாவட அஹிமுனு ஹானி வந்தி பூர்ண கர்ண வெடபிலிவலுக்கு சகாஸ் கரலா மே ரட்டே நிஷ்பாதன ஆர்த்திகே கரா கெனியான்னட மே கமே லீலட கமலட சம்பட ரேகட பானுமதிட விதரக் நிமெய் நாயனட சந்தரேகட விதரக் நிமெய் கமல்ட சமன்ட சமிந்தலடாத் டொலர் எக கம்ப கரகான்ன புலுவாங் ஆர்த்திக வெடபிலிவலா கமட கெனியான்ன எதுமா யோஜனா கரலா தியனவா எவிதரக் நிமெய் கரு முலசுனே மந்திரி துமனி கமே பெரணி கதாவாக் தியனவா அம்மா திஹா பலல தமாய் துவ சாஹேட கண்டோனி கீழ மே பகுகிய கால சீமாவே அப்படி தக்கா மேரட்டே கோமத பாலனே கரகன் ஆவே கீழ ஹத்தே ஹத்தே விவூர்த்த ஆர்த்திகே கினல்ல எக்ஸா ஜாதிக பக்ஷ மேரட்டே ஆர்த்திகே சுண்ணத் தூளி கரல தம்மா இதா இந்தலா மேரட்டே தங்க எனக்கூட கணனே கரல பலுவோ மேரட்ட தூள இன்ன ஹிங்கண்ட பிரதிசத்திய வெடி வெண்ண வக கியன்னோனி දැන් විපක්ෂේ වාඩි වෙලා ඉන්න එක්සත් ජාතික පක්ෂයට කඩේ ගියපු අයෝ තෙල් සනස්තාව හදලා ඒක රස්නේ යන්නත් කලින් නයිලෝන් යන්ත්‍රාගාරය යකඩ වලට විකුණලා දැම්මා යූරියා කර්මාන්ත ශාලාව යකඩ වලට විකුණලා දැම්මා ලිහිති තෙල් අංශ විකුණුවා සිපෙට්ටෝ කෘෂිකර්ම අංශය කියලා එකක් තිබ්බා ඒක විකුණලා දැම්මා ඒ විතරක් නෙමෙයි තෙල් බෙදීමේ අංශය අයෝසියකට වික්කා වේයන්ගොඩ තුල්හිරිය පූකොඩ රෙදි කම්මල් ටික විකුණලා දැම්මා கலனி டயர் நிஷ்பாதனகாரே விக்கா ஒருவல வான சனஸ்தாவ் விக்கா லோஹ பாண்ட சனஸ்தாவ் விக்கா வாக்கரே கடதாசி கர்மாந்த சாலாவ எக்கடவல் விக்குள்ள தம்மா எப்பாவல பொஸ்பேட் எக விக்கா பிலியந்தல பிங்கன் சனஸ்தாவ் விக்குள்ள தம்மா லங்காவே சிசில் சீதகர்ணி ஹதனகொட உபாலி பியட் கார் எக ஹதனகொட யூனிக் ரேடியோ எக ஹதனகொட தாச முதலாளி தேசிய ரெதி கர்மாந்தே திவுனு கர்ணகொட இந்தியாவை புட்சை கலையாக்கத் ஹதலதி பெனாகரு மூலாசுனே மந்திரி துமணி லங்காவை பீலூனு அர்த்தாபல் வகாவ ஏ கால வினகொட்ட ஆரம்ப கரலதி பெனா மெத்தினி மேரட்ட இஸ்லாம பீலூனு அர்த்தாபல் வகா கரன் வடபிலியல ஆரம்ப கலா எவ்வித்தராக் நிமே மகி ஆசனே தோம்பே பிரதேசே பட்டபனு வகா ஆரம்ப கரலா சேத கோவிப்பலவல் ஹெதுவா எஸ் யல் அதூர்தர்ஷி எக்ஸத் ஜாதிக பக்ஷ நாயகியோ விநாசம் கரல தம்மா மேவாட ஜே ஆர் ஜெயவர்தனக்கு இதெல்லாம் பியானோ புத்தானோ அத்துல சியலு தினா வகக்கி அண்ணோனி எவிதராக் நமே அந்திமேதி மே மே சியலு தினா எக்கத்து வேலா மேராட்ட விநாச கலா வகேம அது கெப்ப கைவாரு கஹன அன்ர குமார திசாநாயக ஜனதா விமுக்தி பெருமுன அது கஹா மலே நால வகே அவில மெத்தன கதா கரணவா கட்ட உள் கரகன ஏ கியன கதா அத்துல கத்தாம மெத்துமா வெடியோன்ன மகே ஆசனே திப்ப பிராஜ சபாவை உபகாரையாலே கினி திப்பா எவித்தராக் நமே டிரான்ஸ்போமர் டிக கினி திப்பா பஸ் டிக கினி திப்பா கதா எனக்கு துமணி மூலாசுனே மந்திரி துமணி மே ஒக்கம கியன கியான விழாவ மதி மே ஆய கரப்புவா மரப்புவா காப்புவா சியலு தேவ எவித்தராக் நமே மே பகுகிய காலம மே ஆய குரு அருண்ட மகா கருணாவாக் தீனோ கீழ பெண் அண்ண தெங்கலுவா ஹபாய் மே ஆய பகுகிய கால சீமாவே விதுஹல்பதிவரு கீழ தருவான்ட இகன்னுவாய் கீழ பாசலே 56 දෙනෙක්ගේ බෙල්ල කපලා කෝටුවේ ගහලා ප්‍රදර්ශනය කළා 88 89 කාලේ අද ඒව මතක නැහැ කොළඹ විශ්වවිද්‍යාලයේ උපකුලපති ස්ටැන්ලි විජේසුන්දර උපකුලපතිතුමාවත් මරලා දැම්මා ඒ විතරක් නෙමෙයි මෙතුමල්ලා සාසනයටත් ලොකු මෙහෙවරක් කළා කොටිගාවත්තේ සද්ධාතිස්ස හාමුදුරුව පොද්දල පේමාලෝක හාමුදුරුව ඇතුළු මහා සංඝරත්නේ අති විශාල ප්‍රමාණයක් අමු අමුවේ ඝාතනය කරලා දැම්මා ඒ වෙන කවුරුත් නෙමෙයි අද මේ මෙතෙන්ට ඇවිල්ලා අපිට උපදෙස් දෙන්න එන අනුර කුමාර දිසානායකගේ ජනතා විමුක්ති පෙරමුණ විජේ කුමාරතුංග වගේ මේ රටේ හිටපු නායකයෝ මරලා දැම්මා කරු මුලසුනේ මන්ත්‍රීතුමනි මේ රටට වැඩක් කරලා තියෙනවා නම් මේ රාජපක්ෂවරු සහ අපේ හිටපු මැතිණිය ඇතුළු ඒ රටට ආදරය කරපු ඒ පිරිස විතරයි අද විපක්ෂයේ කයිවාරු ගහන පිරිස මේ රටේ ජාතික දේපල විකුණලා විනාශ කරලා දැම්මා අර හර්ෂ මන්ත්‍රීතුමා ආර්ථික උස්තාර හරි එතුමගේ දිවේ ඇට නැති හින්දා එතුමගේ දිව ඕන පැත්තකට හැරෙනවා පහුගිය කාල සීමාවේ යහපාල නාණ්ඩුවේ රවි කරුණානායකලා ඒ වගේම මංගල සමරිල්ලා ගෙනාවා අයවැය හරියට ඒ අයවැය අටපිරිකරට 50ව දැම්ම වගේ සත පහක වැඩක් තිබ්බේ නැහැ එම වැඩක් තිබ්බනම් අද මේ රටේ ජනතාවට පේන්න ඕනි ඒ අයවැය මොකද්ද මේ රටට වෙච්ච සතේ කියලා එහෙම අයවැය බොහොම ඉහලින් අර්ථ දැක්වුවා හැබැයි එතුමාට අවස්ථාවක් ඒ වෙලේ හම්බුනේත් නැහැ ඒ වගේම තමයි මේ මේ කාරණාවත් එක්ක මේ දැන් තියෙන අයවැය මේ රටේ ජනතාවට සුබවාදී මේ රටේ නිෂ්පාදන ආර්ථිකයට පණ දෙන අයවැයක් මේ අයවැය හොඳයි කියන්න හර්ෂලගේ දිව කෙලින් වෙන්නේ නැති එක තමයි අරුණ ඒ වගේම තමයි මේ මේ රටේ නිෂ්පාදනයට මුල් තැන් දීලා ස්වයං පෝෂිත ආර්ථික වැඩපිළිවෙලක් ක්‍රියාත්මක කරන්න අපනයන දිරිගන්නන්න ජනතාවට බදු බරව පටවපු නැති අයවැය මේ අයවැය ඇතුලේ අපි ගමට ආර්ථික වැඩසටහනක් ගෙනහිල්ලා තියෙනවා අපේ ගමේ බිම් මට්ටමේ ජනතාවට ඔවුන්ගේ ආර්ථිකය ශක්තිමත් කරන්න ජීවන උපාය සංවර්ධන වැඩසටහන් ආරම්භ කරන්න ඔවුන්ගේ යෝජනා රජයට ලබා දෙන වැඩපිළිවෙලක් අපි මිලියන 3ක මුදලක් ඒ සඳහා ලබා දීලා තියෙනවා මේ තුල ඒ විතරක් නෙමෙයි මේ අය පහුගිය මේ වෙලාවේ පහුගිය වතාවේ රාජිත සේරත්නාරත්න මන්ත්‍රීවරයා කිව්වා රාජපක්ෂ වරුන්ට 67%ක් මේ අයවැය වෙන් කරලා තියෙනවා කියලා රාජපක්ෂ වරු නියෝජනය කරන අමාත්‍යාංශ වලට 126යි මුදල් ප්‍රතිපාදන වෙන් කරලා තියෙන එකේ 115ක් මේ රටේ ආරක්ෂක අමාත්‍යාංශයට මුදල් ප්‍රතිපාදන වෙන් කරලා තියෙන්නේ ඒ ඉඳා ඒ බොරු අහසි බස් කිය හැමදාම කයිවාරු ගහපු විපක්ෂේ සජිත් විපක්ෂ නායකතුමා අද 7-8 දෙනෙක් ඉන්නවා ඒ කට්ටිය පාලනය කරගන්න බැරි විපක්ෂ නායක ගමින් ගමට යනවා මොනවද කරන්නේ මේ රටේ බලයට ගේන්න බලයට එන්න දඟලනවා හැබැයි ඒක හීනයක් විතරයි සජිත් ප්‍රේමදාසට මේ රටේ ආයේ බලයට එන්න බැරි බව අපි පැහැදිලිවම දන්නවා අපි විතරක් නෙමෙයි ඔය පිටිපස්සේ ඉන්න අපේ කවුද ගාල්ලේ මන්ත්‍රීතුමා හොඳටම දන්නවා ඕක ඔව් අපි ඒක කියන ගමන් තමයි කියලා අනිත් පැත්තට වැඩේ කරන්නේ ඒ වගේම තමයි මේ යුද ජයග්‍රහණය කරා වගේම අපි පහුගිය කාලේ අපි මේ කොරෝනා මර්ධනය කරලා මේ රට නැවත වැඩබිමක් කරන්න අපි ආරම්භ කරලා තියෙනවා මේ එක් ආපු බඩු මිල වැඩිවීම විශේෂයෙන්ම අර ළමයි කාපු රටේ බලල්ලු හොයන්න එපා කියලා තියෙනවානේ ඒ වගේ ලොකු අසංගතයක් ඇවිල්ලා ව්‍යසනයක් ඇවිල්ලා නිෂ්පාදනය යන හිටලා නැවත ආරම්භ කරනකොට ගරු මුලසනේ මන්ත්‍රීතුමනි මේ රටේ ආර්ථික අර්බුදයක් එනවා කියන එක මේ ඉන්න ඕනෑම පොඩි ළමෙක් පවා දන්නවා හැබැයි අපි ඒකට විසඳුමක් මේ රට තුල බිහි කරන්න අපි වැඩපිළිවෙල ආරම්භ කරලා තියෙනවා මේ වෙනකොට අපේ රටේ නිෂ්පාදන ආරම්භ වෙනවා මේ නිෂ්පාදන තුලින් මේ රටේ ආර්ථිකයට පණ දෙන වැඩපිළිවෙල ක්‍රියාත්මක කරන්න අපි පුනර්ජනනීය බලශක්තිය මේ රටේ ස්ථාපනය කරන්න අද වැඩසටහන් ක්‍රියාත්මක කරගෙන යනවා අද ඒවට අකුල් හෙලන විපක්ෂයක් තමයි ඉන්නේ පහුගිය කාල සීමාවේ
කාලය අවසන් වෙනවා කාලේ අවසන් වෙනවා ගරුමන්
හරි මේ තප්පරයක් දෙන්න අවසන් කරගන්න අද විපක්ෂයේ එල්ටීඑන් එකේ මන්ත්‍රීතුමා ජාතිවාදය ගැන කතා කරා අපි ඊටම ඕනකමින් කියනවා එතුමාගේ ප්‍රකාශයේදී කිව්වා එල්ටීටී ප්‍රභාකරන් එතුමාගේ නායකයා කියලා ඒ වගේ ත්‍රස්තවාදී ම්ලේච්ඡ තිරිසනෙක් ඔවුන්ගේ නායකයා වෙනවා නම් මම විශේෂයෙන්ම කියනවා එහෙම ආයමත් හීන දකින්න බෑ ත්‍රස්තවාදයට වර්ණවාදයට කිසිම ભેදයකට මේ රටේ ඉඩ තියන්න මේ රටේ රාජපක්ෂවරු ඉන්නකම් ඒ වගේම බුද්ධයන් පෙරමුණ පක්ෂයේ ආණ්ඩුවක් තියෙනකම් අපි ඉඩ තියන්නේ නැහැ කියන එක කියමින් මගේ අවසන් වචන අසුල්ප අවසන් කරන බොහොම
තිස්ස බොහොම සිටි ගරුමන්තුමා ඊළඟට ගරු බුද්ධික පතිරණ මැතිතුමා ඔබතුමාට මිනිත්තු 15ක කාලයක්
තියෙනවා ගරු මූලාසන අරුඩ මන්ත්‍රීතුමනි පසුගිය සිකුරාදා නොවැම්බර් මාසේ 11 වෙනිදා ඉදිරිපත් කරන්නට යෙදුනේ නිදහස් ලංකාවේ 76 වැනි අයවැය ලේකමේ අපි නිදහස ලැබලා අවුරුදු 73ක් ගත වෙලා තියෙන වෙලාවේ මේ අයවැය ලේකණය නිදහසෙන් පස්සේ ඉදිරිපත් වුණු අනිකුත් අයවැය ලේකණත් එක්ක බලපුවාම මිට ප්‍රථමත් මම මේ ගරු සභාවේදී මතු කරලා තියෙනවා අයවැය ලේකණයක් ප්‍රගතිශීලී අයවැය ලේකණයක් වෙන්නේද එහෙම නැත්නම් මේ අයවැය ලේකණය ජනතා ද්‍රෝහී අයවැය ලේකණයක් වෙන්නේද කියන කාරණය අයවැය ලේකණය ඉදිරිපත් කරලා පළවෙනිවර මේකේ සංඛ්‍යා ලේකණ ටික සභාගත කළා දෙවෙනිවර අයවැය ලේකණේ අදාළ කතාව කරලා ඉන්පස්සේ දවස් 7ක් අයවැය ලේකණේ පිළිබඳව දෙවෙනිවර කියවීමේ විවාදය තියලා ඉන්පසු තුන්වෙනිවර කියවීමේවත් කාර්ක සභා අවස්ථාවේ කතා සති ගණනක් පවත්වලා ඉන්පසු තුන්වෙනිවර අයවැය ලේකණය කියවීම පිළිබඳ විවාදය අවසන් කළ ඡන්ද විමසීමෙන් පසුව නෙවෙයි අයවැය ලේකණයක් පිළිබඳව අපිට ප්‍රගතිශීලීද ජනතා ද්‍රෝහීද කියන තීන්දුව ගන්න පුළුවන් වෙන්නේ වසරකට පසුව ඒ නිසා තමයි දිගින් දිගටම අද ලෝකේ බොහෝ දියුණු ප්‍රජාතන්ත්‍රවාදයේ ක්‍රියාත්මක කරන රටවල ක්‍රියාත්මක වෙන අපිත් ක්‍රියාත්මක කරගත යුතුව තිබෙන වැදගත්ම අවස්ථාවක් තමයි අයවැය ලේකණෙන් වසරකට පස්සේ ඒ අයවැය ලේකණ පිළිබඳ විවාදයක් ඇති කිරීම මං හිතන්නේ අපි අපේ රටේ සිස්ටම් චේන්ජ් එකක් පිළිබඳව කතා කරනවා නම් අපි අපේ රටේ අයවැය ලේකණය සහ සමස්ත රාජ්‍ය මූල්‍ය වියදම් කිරීම සහ කළමනාකරණය පිළිබඳව අපි කතා කරනවා නම් අපි ඇත්තටම අපිට වැදගත් වෙන්නේ අයවැය ලේකණයක් ඉදිරිපත් කරාට පසුව පවත්වන දීර්ඝ විවාදයක වගේම ඊටත් වඩා වැදගත් වෙන්නේ වසරකට පසුව ගිය වසරේ අයවැය ලේකණය පිළිබඳව අපි සංවාදයක් ඇති කිරීම ඒ සඳහායි අපි පාර්ලිමේන්තුවේ ස්ථාවර නියෝග සකස් කරගත යුතුව තියෙන්නේ ඒ සඳහායි පාර්ලිමේන්තුව අපි ඉදිරියට ගෙනියා යුතුව තියෙන්නේ පාර්ලිමේන්තුව තුල එවැනි සම්ප්‍රදායක් හඳුන්වා දීමේ වැදගත්කම තියෙනවා ඒ මක් නිසාද යත් මූලාසන අරුර මන්ත්‍රීතුමනි දැන් ගිය වර අයවැය ලේකණ ඉදිරිපත් කළා අයවැය ලේකණ ඉදිරිපත් කළාට පස්සේ මෙතනින් එළියට යන මන්ත්‍රීතුමන්ලා ගේට්ටුව ගාවදී මයික්‍රෝෆෝනය දික් කරපුවාම ඒ විවිධ මාධ්‍යයට විවිධ අදහස් කියන ආණ්ඩු පක්ෂයේ අයවැය හොඳයි හොඳයි ඉතිහාස ඉදිරිපත් වෙච්ච හොඳම අයවැය කියලා කිව්වා. විපක්ෂය ඒ අයවැය අඩුපාඩු දකිනවා. මේ විදිහට අයවැය ලේකන 75ක වරින් වර පත්තර ආණ්ඩුව සහ විපක්ෂය හොඳ නරක දකලා තියෙනවා. හැබැයි අවුරුද්දකට පස්සේ කාටවත් මතක නැහැ ගියවර අයවැය ලේකන ඉදිරිපත් කරපු ඒ ප්‍රගතිශීලීයි කියපු. තවත් පිරිසක් ජනතා ද්‍රෝහියයි කියපු අයවැය ලේකනේ තිබුණේ මොනවද? එයින් ක්‍රියාත්මක වුණු ප්‍රතිශතය කොපමණද? ක්‍රියාත්මක කිසිසේත්ම ක්‍රියාත්මක කර නොහැකි වුණු ප්‍රමාණය කොපමණද? අඩක්‍රියාත්මක වුණු ප්‍රමාණය කොපමණද? ක්‍රියාත්මක කරලා අසාර්ථක වුණු ව්‍යාපෘති මොනවද? එහෙම නැහැ. දැන් ජාතික ඇගීම් ප්‍රතිපත්තිය National Evaluation Policy ඇති කිරීමේ වැදගත්කම බොහෝ රටවල් තේරුම් ගත්ත මේ නිසා අපිට වඩා සමාජ ආර්ථික දර්ශන වලින් පහළ නේපාලයේ ජාතික ඇගීම් ප්‍රතිපත්තිය ඒ රටේ විවස්ථාවේ කොටසක් බවට පත් වෙලා තියෙනවා. හැබැයි අපේ රටේ ජාතික ඇගීමේ ක්‍රමවේදයක් නැහැ. ජාතික ඇගීමේ ප්‍රතිපත්තියක් නැහැ. සමහර ලාට ලංකාවේ ශ්‍රී ලංකා පෞල් සංවිධාන සංගමයට පවා වාර්ෂික වාර්තාව තුළ ඉවලුවේෂන් පොලිසි එක නැත්නම් ඇගීමේ ක්‍රමවේදය පිළිබඳව ඔවුන් වාක්‍ය කීපයක් සඳහන් කරලා තියෙනවා. හැබැයි අපේ ජාතික ඇගීම් ප්‍රතිපත්තියක් නැහැ. හැබැයි ජාතික ඇගීම් ප්‍රතිපත්තිය මේනකොට නීතිගත වෙලා තියෙනවා. එතනින් එහාට ආයතනික ව්‍යවස්ථ ක්‍රියාදාමයේ නැහැ. ඒ නිසා අපේ සමස්ත සංවර්ධන වැඩපිළිවෙල නැත්නම් මේ අයවැයෙන් වෙන් කර පුනරාවර්තන සහ ප්‍රාග්ධන වියදම් වලට අදාළ ඇගීමේ ක්‍රියාවලියක් නැහැ. එහෙම තත්ත්වයක් තුළ හැම සම්ප්‍රදායික අයවැයකින්ම පස්සේ මේක ප්‍රගතිශීලී අයවැයක් විදිහට තව ඉදිරියටත් මේ විදිහටම යනවා නම් ආණ්ඩුව දකි මේක ද්‍රෝහි අයවැයක් විදිහට විපක්ෂය දකි. සම මම හිතන්නේ මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි ආණ්ඩුවයි විපක්ෂයයි අපි කවුරුත් වැඩිම අවධානය යොමු කළ යුතුව තියෙන්නේ මේ අයවැය විවාදයට වෙන් කරන කාලය වගේම වසරකට පෙර ඉදිරිපත් කරපු අයවැය පිළිබඳව ගැඹුරු විශ්ලේෂණයක් කරන්න. ඒ පිළිබඳ ගැඹුරු ඇගෙයීමක් කරන්න. එයින් එකතු කරගන්න පුළුවන් වුණු සාධනීය ප්‍රතිඵල මොනවද? නිෂේධනාත්මක කාරණා මොනවද කියලා කාරණේ පිළිබඳව අවධානය යොමු කරන්න. හැබැයි එහෙම නොවීමේ ඛේදනීය தත්ත්වය අපි විඳිනවා. ඒ වගේම තමයි මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි අප රට ඩොලර් ගේන දායක වෙන පිරිස රටේ සමස්ත ජනගහනයේ කාන්තා ප්‍රතිශතයේ 50% ක් ඉක්මලා තියෙනවා. ඒ වගේම තමයි අපේ රටේ ඩොලර් ගේන පිරිස බැලුවොත් ප්‍රධාන අංශ තුනක නියෝජනය කරන්නේ කාන්තාව. වැවිලි ශේෂයේ අපිට තේ නිෂ්පාදනයේ සහ අනිකුත් වැවිලි ශේෂයේ බහුතරයක් සාතිශය බහුතරයක් කාන්තාව. ඒ වගේම මැද පෙරදිග ඇතුළු බොහෝ විදේශ රටවල අපිට ඩොලර් එවන සාතිශය බහුතරයක් ශ්‍රමය කැප කරන්නේ කාන්තාව. ඒ වගේම ලංකාවේ ඇඟලුම් ඇතුළු නිෂ්පාදන ශේෂය තුළ සාතිශය බහුතරයක් තමුන්ගේ ශ්‍රමය කැප කරන්නේ කාන්තාව. එතකොට කාන්තාවන්ගේ ශ්‍රමය නිසා අපිට ඩොලර් ලැබුණා. අද අපේ මේ මන්ත්‍රීවරුන්ගේ මේසේ මත වැදගත් පොතක් තියලා තියෙනවා. මේක ඉදිරිපත් කළ තියෙන්නේ පාර්ලිමේන්තු කාන්තා සංසදයේ හා ස්ත්‍රී පුරුෂ සමාජ භාවය සහ සමානාත්මතාවය පිළිබඳ තේරීම් කාරක සභාවේ ප්‍රකාශනයක් විදියට මේ 2021. එතකොට මේ තුල ශ්‍රී ලංකාවේ පාර්ලිමේන්තු මන්ත්‍රීවරුන් සඳහා අන්තර්ග්‍රහණීය සහ ස්ත්‍රී පුරුෂ සමාජ භාවයට සංවේදී සැලසුම්කරණය සහ අයවැයකරණය පිළිබඳ සරල මාර්ගෝපදේශය. එතකොට ජෙන්ඩර් බේස් බජටින් පිළිබඳව අද ලෝකෙ කතා කරනවා. හැබැයි අපි ඒ පිළිබඳව යොමු කරලා තියෙන අවධානය ඉතා වේගෙන් අඩුයි. ඒ වගේම ගරු කථානායකතුමනි දැන් වැඩ කරන වයස අපි දන්නවා විශ්වවිද්‍යාල පද්ධතිය තුළ ලංකාවේ විශ්වවිද්‍යාල පද්ධතියේ වැඩ කරන කතිකාචාර්යවරුන්ගේ වයස සාමාන්‍යයෙන් අවුරුදු 65. ශ්‍රේෂ්ඨාධිකරණයේ තුළ විනිශ්චයකාරවරුන්ගේ වයස අවුරුදු 65. අභියාචනාධිකරණයේ තුළ විනිශ්චයකාරවරුන්ගේ වයස අවුරුදු 63. ඒ වගේ සුවිශේෂී මහරගම ජාතික අධ්‍යාපන ආයතන මේ වගේ යම් කිසි ආයතනික පද්ධතියක් තුළට පමණක් තිබුණු මේ වයස අවුරුදු 65ක සීමාව සමස්ත ව්‍යුහය තුළට ගෙනේම මම මේ අවස්ථාවේදී සභාගත කරන්න කැමති impact of extension of compulsory retirement age of medical officers in militaries දැනට ත්‍රිවිධ හමුදාවේ වැඩ කරන අයගේ මේ වයස් දීර්ඝ වීම නිසා ඒක වෛද්‍ය ශේෂයට හමුදාවට අදාළ වෛද්‍ය ශේෂයට කොයි විදිහටද බලපාන්නේ කියන කාරණය පිළිබඳව සකස් කරපු ලියවිල්ලක් මම මේ සභාවේ සභාගත කරන්න කැමතියි. මොකද අපි දන්නවා අද රටක් විදිහට අපිට තියෙන අර්බුදයක් තමයි මේ ජනගහන පිරමිඩය අපේ රටේ තියෙන වෙනස් විදියකට. දැන් අපේ රටේ වේගෙන් වෘද්ධ ජනගහනය නැත්තම් වැඩිහිටි ජනගහනය වේගෙන් ප්‍රසාරණය වෙද්දී තරුණයට අදාළ තරුණ ජනගහනය වේගෙන් හැකිලෙන තත්ත්වයක් තමයි ජනහා සංඛ්‍යා ලායකන දෙපාර්තමේන්තුව අනුව පේන්නේ. දැන් අවුරුදු 10කට සැරයක් සංගණනය කරන්න ඕන. මම දන්නේ නැහැ 20යි 21 කියන්නේ සංගණනය කරන්න ඕන වර්ෂය. මීට කලින් 20/11, ඊට කලින් 2001, ඊට කලින් 81, 91 මේ ආදි වශයෙන් සමනේ අවුරුදු 10කට සැරයක් සංගණනයක් වෙන්න ඕන. ජාතික සංගණනය සිද්ධ වෙන අවුරුද්ද තමයි මේ 20යි 21 අවුරුද්ද. හැබැයි මම දන්නේ නැහැ මේ කොරෝනා ව්‍යසනයත් එක්ක මේ ජාතික සංගණන ක්‍රියාවලිය කොයි විදිහට සිද්ධ වෙනවද. ඇත්ත වශයෙන් බැලුවොත් 1981 න් පස්සේ උතුරේ සහ දකුණේ තිබුණු විවිධ අරගල සහ ඉන්පස්සේ ඇතිවුණු තත්ත්වයන් එක්ක අපිට 91 සංගණනේ විධිමත්ව රටේ පවත්වන්න බැරුණා. 2001 සංගණනය විධිමත්ව පැවැත්ුණේ නැහැ. 2011 සංගණනය තිබුණා. නමුත් 2011 සංගණනය ජාතික සංගණනයට අදාළ සම්පූර්ණ වාර්තා සාමුලින් එළියට දැම්මේ නැහැ. එදා මේ හර්ෂ සිල්ල මෙතුමාලා අපි ආණ්ඩුව පක්ෂ ඉඳගෙන 2011 සංගණනයේ සම්පූර්ණ වාර්තාව පිළිබඳව පාර්ලිමේන්තුවේ කතා කරා. මට ඒක මතකයි. ඒ නිසා මම කියනවා දැන් 20යි 21 සංගණනයට මොකද වෙන්නේ? මොකද මේ දත්ත උඩ තමයි අද ලෝකයක් දුවන්නේ. නිවැරදි නිර්වුල් දත්ත ඉතා වැදගත්. හැබැයි ඒ කාරණය පිළිබඳව මට නම් පේන්නේ මේ අයවැය ලේඛන තුල සාධනීය අවධානයක් යොමු කරලා තියෙනවා කියලා. ලංකාවේ විදේශ අධ්‍යක්ෂකින් එක බලනකොට රාජ්‍ය විශ්වවිද්‍යාල පද්ධතිය තුල ඉගෙන ගන්න දරුවෝ. දැන් අපි දන්නවා අපේ දරුවෝ විදේශ රටක ඉගෙන ගන්න ගියාම ඒ ඇයට අධ්‍යාපනය ලබන ගමන් කරන්න අතුරු රැකියා තියෙනවා. එහෙම සංස්කෘතියක් තියෙනවා. හැබැයි ලංකාවේ එහෙම සංස්කෘතියක් නැහැ. රාජ්‍ය විශ්වවිද්‍යාල පද්ධතිය තුල ඉන්න දරුවන්ට රාජ්‍ය විශ්වවිද්‍යාල පද්ධතිය තුල අධ්‍යාපන කටයුතු වලට දායක වෙමින් ඉගෙනුම් ඉගෙනීම් ක්‍රියාවලට දායක වෙමින් රැකියා කරන්න පුළුවන් වාතාවරණයක් නැහැ. එහෙම සංස්කෘතියක් නැහැ. මොකද තමයි විදේශ වලට වල අවුරුදු 60 ඉක්මවා ගියපු ජේෂ්ඨ පුරවැසියන්ට නැත්තම් වැඩිහිටි පිරිසනහා රැකියා ක්‍රමවේදයක් තියෙනවා. හැබැයි ලංකාවේ ඒ සංස්කෘතිය දෙකම නැහැ. ඉතින් එහෙම තත්ත්වයක් තුල ඒ ඇයට විකල්ප රැකියා හොයලා ඒ සංස්කෘතිය ඇති කරන්න යන ක්‍රියාමාර්ගයේ පසක තියලා මේ අවුරුදු 65 දක්වා දීර්ඝ කිරීම තුල නව ජවයකින් නිර්මාණශීලී වෙන සෑමශේෂකම තරුණ කණ්ඩායමට ඇති වෙන්නේ ඉතා කනගාටුදායක තත්ත්වයක් කියන එක මම මේ අවස්ථාවේදී මතක් කරන්න ඕන. ඒ වගේම මූලාසනාරුඩ මන්ත්‍රීතුමනි ඇත්ත වශයෙන්ම ජාත්‍යන්තර පාසලක් දිස්ත්‍රික්කයකට මම රජයට කියන්නේ රජය තේරුම් ගන්න ඕනේ ප්‍රමුඛතා. දැන් ජාත්‍යන්තර මට්ටමේ පාසලක් ඒක පෞද්ගලික ව්‍යවසායක් විදිහට ඇති වෙනවා නම් අපි ඉස්සෙල්ලා බලනකොට දැන් ඇති වෙලා තියෙන මේ ජාත්‍යන්තර පාසල්. ඒ ජාත්‍යන්තර පාසල් නියාමනයේට අධ්‍යාපන අමාත්‍යාංශයට මීට වඩා දායකත්වයක් ලබා දෙයි. මොකද ඒක ලියාපදිංචි වෙන්නේ අධ්‍යාපන අමාත්‍යාංශය තුල නෙමෙයි. 2010 2015 බන්දුල ගුණවර්ධන ඇමතිතුමා අධ්‍යාපන ඇමතිවරයා විදිහට කටයුතු කරන කාලේ මේ පක්ෂ විපක්ෂ සියලු දෙනා එකතු වෙලා 1930 දශකයේ හඳුන්වලා දුන්නු අධ්‍යාපන ආඥාපනත සංශෝධනය කිරීම පිළිබඳව පුළුල් සංවාදයක් ඇති වුණා. හැබැයි ඒක එතනින් එහාට ගියේ නැහැ. ඒ තුල ජාත්‍යන්තර පාසල් නියාමනය සහ අධීක්ෂණය පිළිබඳව බලවත් අදහස් ගණනාවක් ඉදිරිපත් වුණා. මොකද ලංකාව තුල අද තියෙන බරපතල ගැටලුවක් තමයි තිබෙන ජාතික පාසල් පද්ධතිය, පළාත් සභා පාසල් පද්ධතිය අපි ප්‍රමිතියකින් පවත්වාගෙන යනා වගේම ජාත්‍යන්තර පාසල් නියාමන ක්‍රමවේදය. ඒ නියාමන ක්‍රමවේදයේ නොමැතිකම නිසා විශේෂයෙන් මේ කොරෝනා ව්‍යසන සමයේ ජාත්‍යන්තර පාසල් පද්ධතිය තුළ දරුවන්ගේ දෙමව්පියන්ට බලවත් අසාධාරණකම් වුණාය කියලා බොහෝ මාධ්‍ය වාර්තා පළ වෙනවා. අපිට දුරකථන ඇමතුම් දෙනවා, අපිට වාර්තා ගෙනත් දෙනවා. ඒ නිසා ඉතා පැහැදිලිව සමහර අවස්ථාවලදී ඒ ජාත්‍යන්තර පාසල් ශේෂය තුළ ඇති වෙලා තියෙන මේ තත්ත්වය ගැනවත් අඩු ගානේ විමර්ශනයක් නොකර
මිනිත්තු 3ක කාලයක් තියෙනවා.
ඔබතුමාට විනාඩි 15ක් කිව්වා, දැන් විනාඩි 11යි තප්පර 49යි ගිහිල්ලා තියෙනවා. ඒ නිසා මම ඔබතුමාගේ අවධානය යොමු කරනවා. මම මේ ස්ටොප් වොච් එකක් තියාගෙන යන්නේ ගරු මූලාසනාරුඩ මන්ත්‍රීතුමනි. ඒ නිසා මම ඉතා පැහැදිලිව කියනවා, ඉතා ගෞරවයෙන් මේ ජාත්‍යන්තර පාසල් අලුතෙන් ඇතිකරන්නට ප්‍රථම තිබෙන ජාත්‍යන්තර පාසල් පිළිබඳව සහ එහි ගුණාත්මකභාවය පිළිබඳව ඒ තුළ දෙමාපියන්ට සිදුවන අගතීන් පිළිබඳව විමර්ශනය කිරීම සහ ඒ පිළිබඳව අවධානය යොමු කිරීම වැදගත්. වගේ මගේ අවසාන විනාඩි කීපය මම විශේෂ අවධානය යොමු කරන්නට කැමති සුරාබද්ද සහ සිගරට් බද්ද සම්බන්ධයි. මේ පාර්ලිමේන්තුවේ පෞගිය වකවානුවේ මම යෝජනා කරා සිගරට් වර්ග මිල රුපියල් 20කින් වැඩි කරොත් රුපියල් බිලියන 55ක් අපිට හොයා ගන්නට පුළුවන්කම තියෙනවායි කියලා. අද බිලියන 8ක් හොයන්න සිගරට් වර්ග රුපියල් 5කින් වැඩි කරලා තියෙනවා. මම හිතන්නේ මීට වඩා වැඩි. මොකද 2019න් පස්සේ මම ඒ කාරණේ සදාන් කරේ එදා 2019න් පස්සේ සිගරට් එකක මිල වැඩි වෙච්ච නැති නිසා තමයි රුපියල් 20කින් වැඩි කරන්න කිව්වේ. එහෙම කරා නම් මේ ගුරු වැටු ප්‍රශ්නයට මුදල එතනින්ම අපිට ආවරණය කරගන්න පුළුවන්කම ලැබෙනවා. ඒ වගේම තමයි ඊළඟට සුරාපත්ත. එතකොට මේ කාරණා දෙකේදීම මම පෙන්වලා දුන්න මේ පාර්ලිමේන්තුවේ හැන්ඩ්සාට් ගත වෙලා තියෙනවා 2011 මම මේ පාර්ලිමේන්තුවේ කරපු කතාවක්. මම ඒකෙදි පෙන්නනවා මේ සිගරට් බද්ද වැඩි උනායි කියලා මේ වැඩි කරන මුදල සියල්ලම රජයට ලැබෙන්නේ නැහැ. එතකොට මම පෙන්නුවා 2011 ආචාර්ය නිශාන්ත මෙල් කරපු සමීක්ෂණ වාර්තාවක් මම මේක සභාගත කරලා තියෙනවා 2012 අයවැය ලේකනේ වෙලාවේදී මගේ මේ වගේ කතාවේදී ඒ ලේකනේ. එතකොට රුපියල් බිලියන 100ක් 2011 වෙනකොට රටට අහිමි වෙලා තිබුණා. ඒ සිගරට් බද්ද වැඩි කිරීමෙන් ලැබෙන සම්පූර්ණ මුදල රටේ මහ භාණ්ඩාගාරයට එන්නේ නැහැ. එයින් කොටසක් යන්නේ කොම්පැනියට. එතකොට ඒ නිසා මේ ආකාරයට කොම්පැනියට ගියපු මුදල ගණනය කරලා ආචාර්ය නිශාන්ති මෙල් කරපු සමීක්ෂණය ඒක ඇති මේ ලයිබ්‍රේකේ මගේ කතාව සහ ඒ ඇමුණුම් ඒ තුළ මම පෙන්නනවා බිලියන 100ක් 2011 වෙනකොට අපිට අහිමි වෙලා තියෙනවා. එතකොට මේ රුපියල් 5 වැඩි කිරීමේ කාරණේදිත් සත්‍ය වශයෙන්ම මේ මුදල ලැබෙන්නේ නැහැ මහ භාණ්ඩාගාරයට. මේන් කොටසක් යන්නේ සිගරට් කොම්පැනියට. එතකොට එහෙම ගත්තම මේ බලාපොරොත්තු වෙන ප්‍රමාණය ලබා ගන්න පුළුවන් කමක් නැහැ සහ ඒ හැංගෙන මුදල් ටිකෙන් රුපියල් බිලියන 100ක් කියන්නේ මම 2010 පෙන්නපු විදිහට 2012 පෙන්නපු විදිහට රුපියල් බිලියන 100ක් කියන්නේ මේ රටේ අවුරුදු දෙකක් අර ගුරු වැටු විෂමතාවයට අදාළ සම්පූර්ණ මුදල ආවරණය කරන්න තියෙන මුදල් ප්‍රමාණය. ඒ වගේම සුරාපත්ත. දැන් මත් වතුර බෝතල් මත් ස්ටිකර් යැලවීමේ ක්‍රියාවලිය. ඒක අනිවාර්යෙන් විය යුතු දෙයක්. මොකද නීති විරෝධී මත් වතුර
සමාජයේ
ඒ වගේම ඒ සම්බන්ධ ආයතන ක්‍රියා. හැබැයි ඒක බාර දුන්නේ කාටද? අසාදුලයකනේ තියෙන ඉන්දියානු සමාගමකට එදා යහපාලන ආණ්ඩුව. හැබැයි මේ ආණ්ඩුවත් ඒක ඒ විදිහටම කිසි වෙනසක් නැතුව විදිහට ක්‍රියාත්මක කරගෙන. ඒ නිසා මම කියන්නේ මේ විදිහට මේ රටක මහා භාණ්ඩාගාරයට මුදල් එකතු කරන්න බෑ. මුට්ට කාස එකතු කරනවා වගේ. ඒ නිසා මුලාසන ආණ්ඩුව කරු අන්තිතුමනි ඉතා පැහැදිලිව රජයේ තමුන්ගේ ප්‍රමුඛතා හඳුනාගත යුතුව තියෙනවා. ඒ ප්‍රමුඛතාවලට මුදල් වෙන් කර යුතුව තියෙනවා. ඒ වගේම තමයි අවුරුදු 73 තුළ නිදාසයෙන් පස්සේ අයවැය ලේකන 76කින් පස්සේ මම මුදල් නැමැතිතුමාට
කියනවා
ඊළඟ අවුරුදු මම අවසන් කරනවා මුලාසන නැමැතිතුමනි ඊළඟ අවුරුද්දේ ඔබතුමා අයවැය ඉදිරිපත් කරනවා නම් මේ සභාවේ ඒ ඉදිරිපත් කරන ප්‍රථම පාර්ලිමේන්තුව තුළ අලුත් සංස්කෘතියක් ඇති කරන්න ඔබතුමාගේ අවධානය යොමු කරන්න අවුරුද්දක් තුළ කෙරුණු කාරණා පිළිබඳව
අවසන් කරන
කරුණු රටවල් වල එහෙමයි වෙන්නේ. ඒ නිසා ප්‍රී බජටරි ඩිබේට් එකක් නැත්නම් අයවැයට ප්‍රමුඛ
බෞන්සති කර්මන්තුමා අවසන් කරන්න
විවාදයක් ඇති කරන්න ඒ තුළ අඳුරු තදහස් ගන්න පුළුවන්. ඒ පිළිබඳව අපිට ගැඹුරින් විශ්ලේෂණය කරන්න පුළුවන් එවැනි සංස්කෘතියකට මේ රට සහ මේ පාර්ලිමේන්තුව යා යුතුයි. මහජන මුදලට සාධාරණයක් ඉෂ්ට කරන්න
බෞන්සති කර්මන්තුමනි ඊළඟට ගරු ජානක තිස්ස කුටි ආරච්චි මැතිතුමා ඔබතුමාට මිනිත්තු 10ක කාලයක් තියෙනවා.
ගරු මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි 2022 අභියෝග මැද රට ගමන් කරන මොහොතේ ඒ අභියෝගවලට මුහුණ දෙන ආකාරය බොහොම පැහැදිලි ලෙස අභියෝගාත්මක අයවැයක් බැසිල් රෝහණ රාජපක්ෂ මැතිතුමා විසින් ඉදිරිපත් කරන මේ මොහොතේ අයවැය කතාවට ප්‍රවේශයක් විදිහට මම පුංචි කතාවක් මෙන්න මේ විදිහට කියලා මේ ප්‍රවේශය ගන්න සූදානම් මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි. ජලයෙන් වටවුණු පුංචි නගරයක් තිබුණා. ඒ නගරයේ ව්‍යාපාරිකයෝ කීප දෙනෙක් හිටියා. එක ව්‍යාපාරිකයෙක් තමයි බී රෝහණ කියන පුජ්‍යලයා. අනිත් ව්‍යාපාරිකයා තමයි අනුර. අනිත් ව්‍යාපාරිකයා තමයි සජිත්. දැන් මේ ව්‍යාපාරිකයෝ අතරේ මේ නගරේ හරි ප්‍රසිද්ධයි ඇපල් ව්‍යාපාරයට. දැන් බී රෝහණ කියන පුජ්‍යලයා ඇපල් ව්‍යාපාරය කරනවා. අනුර සජිත් සහ පුත්‍රයෝ කියන සමාගමත් ඇපල් ව්‍යාපාරය කරගෙන යනවා. දැන් බී රෝහණ කියන පුජ්‍යලයා ගාව තියෙනවා බොහොම සුපිරිසිදු හොඳ ක්වලිටි එක තියෙන හොඳ ගුණාත්මක භාවයේ තියෙන ඇත්තම වර්ගයේ ඇපල් ටික බී රෝහණ කියන පුජ්‍යලයා ගාව තියෙනවා. දැන් එයා ඒ ඇපල් ටික විකුණගෙන යනවා. කොහමද එයා ඒ ඇපල් ටික විකුණන්නේ? ඇපල් ගෙඩි 3ක් 100යි ඇපල් ගෙඩි 3ක් 100යි කියලා ඇත්ත කතාව කියලා ඇපල් ටික විකුණනවා. එහෙම තමයි ඇපල් විකුණන්න පුළුවන්. හැම කෙනෙකුටම ඇපල් ගේන්න පුළුවන් එකම තැනින්. එකම ගානට තමයි විකුණන්න පුළුවන්. දැන් අනුර සජිත් සහ පුත්‍රයෝ කියන සමාගම ළඟත් ඇපල් තියෙනවා ටිකක් පරණයි. විකුණන්නත් ඕනේ. එයාලට විකුණන්න පුළුවන්කම තියෙන්නේ 300ට තමයි. දැන් අනුරට ලොකු ප්‍රශ්නයක්. ඇයි මේ සුපිරිසිදු ඇපල් විකුණන්නේ බී රෝහණ සුපිරිසිදු කොලිටි ඇපල් විකුණන්නේ 300ට? අනුර මොකද්ද කරන්නේ? සජිත්ගේ කනට කරලා යමක් කියනවා. කනට කරලා යමක් කියලා සජිත්ගේ අතට එක ඇපල් ගෙඩියක් දීලා අනුර ගන්නව ඇපල් ගෙඩි දෙකක් අරගෙන අනුර ඇපල් ගෙඩි දෙකක් උඩ දාලා කියනවා දෙකක් 100යි දෙකක් 100යි කියලා. සජිත් ඒ අතරින් එකක් උඩ දාලා කියනවා එකක් නොමිලේ කියලා. දැන් මොකද උනේ? බී රෝහණ ඇත්ත කියලා කොලිටි ඇපල් ටික 300යි කියලා ඇත්ත කතාව කියලා විකුණනකොට අනුර සජිත් සහ පුත්‍රයෝ සමාගම 200යි එකක් නොමිලේ 200යි එකක් නොමිලේ කියලා විකුණනවා. එතනත් 300 තමයි. දැන් අනුර සජිත්ට කනට කරලා කීවේ කුමක්ද? ශිෂ්‍යත්ව ප්‍රශ්නයක්. අනුර සජිත්ට කනට කරලා කීවේ කුමක්ද? බී රෝහණත් එක්ක හෙල්ලෙන්න බැද්දෙන්න අමාරුයි. සුපිරිසිදු ඇපල් ටික තියෙන්නේ. පුජ්‍යලයා 300ට විකුණනවා සජිත්. අපිටත් 300ට තමයි විකුණන්න වෙලා තියෙන්නේ. ඒකනම් එහා මෙහා කරන්න බෑ මේ තියෙන තත්ත්වයේ හැටියට. ඒ නිසා මේකට වචන හරුපයක් ගේන්න ඕනේ. මම දෙකක් උඩ දාන්නම් 100යි කියලා උඹලගේ තියෙන එකට වචන හරුපේ. උඹ එකක් උඩ දාපන් නොමිලේ කියලා කෑ ගහපන්. අන්නේ නොමිලේ කියන වචනෙට සෙනග අද්දවා ගන්න පුළුවන් කියලා අනුර සජිත්ට කියනවා. එහෙම කියලා දැන් අපල් ටික විකුණනවා. දැන් ජනතාව දරුවෝ ටික අරගෙන ගිහිල්ලා සුපිරිසිදු අපල් ටිකක් කනවා. දැන් අනුර සජිත් සමාගමේ මේ අපල් ටිකක් කනවා. අනේ අනුර සජිත් සමාගමේ අපල් කන දරුවෝ ටික බඩේ අමාරුව හැදෙනවා, පිස්සු හැදෙනවා, කුඩේ තියාගෙන මේ දරුවෝ වැස්සට වෙනවා. වැක්සින් එක තියාගෙන පැකිලිල් බොනවා. ඇස්ත්‍රසිනිකා බෙහෙත එනකොට මම නම් ගහන්නේ නැහැ කියනවා. ෆයිසර් එක එනකොට නෝනගේ අතින් අල්ලගෙන පැනලා ගිහිල්ලා නංගිගේ අතින් පැනලා ගිහිල්ලා ෆයිසර් එක ගහගන්නවා. පාලම තියාගෙන ඒ දණ්ඩ යනවා. කුංචි කාර්යයක නැගලා අත වනවන ආරක්ෂකයෝ පිරිවරාගෙන නගර මැද්දෙන් පැනලා යනවා. කොරෝනා නවත්තපු රටක් තුල කොරෝනා බෝ කරන්න හිතාගෙන උද්ඝෝෂණ පවත්වාගෙන ඉස්සරහට යනවා. ඒ වගේම තමයි එක දරුවෝ ටිකක් මේ අනුරාගේ ඇපල් කාලා උද්ඝෝෂණ කර කර කැටහොල්ලන වෙලාවේ තමන්ගේ අධ්‍යාපනය ආපස්සට ගෙනියන වෙලාවේ අධ්‍යාපන කප්පාදුව තුල කටයුතු කරන වෙලාවේ තමන්ගේ දරුවා ගිහිල්ලා 350 බියර් එක 3500ට බොනවා මේ ඇපල් ගෙඩිය කාලා. ටිකිරි ටිකිරි ටිකිරිලියා මතක් කරගෙන ටිකිරි ටිකිරි ටිකිරිලියා මතක් කරගෙන රෙද්දයි හැට්ටේ යන්දපු කෙලි පෙන්ටියෙක් එක්ක 3500 බියර් එක ගහලා අර දෙකම උඩ දාපු 200යි එකක් නොමිලේ අපල් එක කාලා පුල් ජොලියක් ගන්නවා මේ දරු පැටව ටික. හැබැයි බී රෝහණගේ අපල් කාපු දරු පැටව ටික පෝට් සිටි එනකම් බලාගෙන ඉන්න වරකියා ටික ගන්ද ග්‍රාමීය ජනතාවගේ රත්තරන් දරු පැටව ටික 130 140 100000 ගමට එනකම් බලාගෙන ඉන්නවා. සංවර්ධන කටයුතු ටික ආරම්භ කරන්න අධිවේගී මාර්ග ටික බලාගෙන එනකම් ග්‍රාමීය පාරවල් ටික හැදීගෙන එනකම් වසම්වල ගෙවල් ටික හැදීගෙන එනකම් ත්‍රිවිල් මල්ලිල ටික බලාගෙන ඉන්නවා. මිලියන 700ක් ගමට එනකම් පුනර්ජනනීය බලශක්තිය ගමට එනකම් බලාගෙන ඉන්නවා. පාරම්පරික ගෘහ නිර්මාණ කරුවන් මිලියන 1000 ගම් බලාගෙන ඉන්නවා. සැමට පානීය ජලය මිලියන 15000 ගමට එනකම් බලාගෙන ඉන්නවා. මෙන්න මේ විදිහට තමයි අද රටට මුහුණ දීලා තියෙන්නේ. මම අභියෝග කරනවා මේකේ නාර්ථක විශේෂඥ එක්කෙනෙක්වත් හරියාකාරව පැහැදිලිව මේ වැඩපිළිවෙල හොඳ නැතිනම් මොන ඇපල් හරහාද මේ රට ගොඩනගන්න පුළුවන්, මොන ක්‍රමවේදී හරහාද ගොඩනගන්න පුළුවන් කියලා මේ විශේෂඥ එක්කෙනෙක්වත් කිව්වේ නැහැ. අපි බලාගෙන හිටියා. දැන් කිව්වා කවුද හර්ෂද සිල්වා සහ ඉරාන් වික්‍රමරත්න. දැන් මේක බස්සපු එකක් ගැන කිව්වා නැග්ගන්න අපිට දෙන්නේ කිව්වා. කොහොම නැග්ගිල්ලද හර්ෂන මහත්තයෝ නැග්ගන්නේ? මහින්ද රාජපක්ෂ මැතිතුමාගේ කාලේ 2015 5.1 නැග්ගපු ආර්ථික වේගය ඔබ තුමාලා 2016 බස්සනවා 4.46ට 2017 3.58ට 2018 3.27ට 2019 2.26ට ඇෆ්ගනිස්තානයට පමණක් දෙවෙනි වෙන්න බස්සපු බැස්සිල්ල හර්ස මහත්තයෝ කියලා දෙන්නකෝ අපිට. නග්ගන එක අපි කරගන්නම්. ඔබතුමා කියනෝනේ නග්ගන හැටි ඔබතුමාගෙන් අහගන්න කියලා. එදා ඉරාන් කිව්වා නග්ගන හැටි යාලගෙන් අහගන්න කියලා. නග්ගන හැටි අපි ඔබලගෙන් අහගන්න ඕනේ නැහැ. අපි නග්ග ගන්නම්. හැබැයි මේ 5.1 ඉඳලා 2019 වෙනකොට 2.26ට බස්සපු විදිය කියන්නකෝ හර්ෂන මහත්තයෝ අපිට. ජාතික රූපවාහිනියේ පැය 3ක් අපි අරගෙන දෙන්නම්. බස්සපු බැස්සිල්ල අපිට කියලා දෙන්නකෝ. ඒක කියාගන්න බැරි වුණා. දැන් ලැජ්ජ නැතුව අහනවා ඇවිල්ලා. දැන් පොල් ගෙඩිය පෙන්නලා අහනවා. දැන් පොල් කීයද? දැන් සැපද? ලුණු කෑවද? අලෙහෙම තියනවද කියලා අහනවා. හැබැයි මතක තියාගන්න මහින්ද රාජපක්ෂ මැතිතුමාට එහෙම අහන්න අයිතියක් තිබුණා. යුද්ධ 30 වසරේ යුද්ධය නිමා කරලා යුද කිවිදල් මැද තිබුණු මේ රට සාමයේ සීලල් මතර ගෙනාපු ආදරණීය අප්පච්චි එක පැත්තකින් වරායවල් ගුවන්තොට පොළවල් හදලා එක පැත්තකින් අධිවේගී මාර්ග හදලා අටු කොටු ධාන්‍ය වලින් පුරවලා මත්තල වී ගබඩාව බවට තමුන්නාසලට පත් කරන්න පුළුවන් විදියට ධාන්‍ය වලින් පුරවලා එළවලු ටිකෙන් ස්වයං පෝෂිත කරලා පළතුරු වලින් ස්වයං පෝෂිත කරලා මේ රට ඩොලර් මිලියන 8200ක සංචිතයකට ගෙනල්ලා ඒක බුද්ධල ආදායම 3821කට ගෙනල්ලා රට ස්වයං පෝෂිත කරලා දුන්නට පස්සේ නැවත යුද්ධයක් ඇති කරලා මේ රටේ ආර්ථිකය වට්ටලා
කොහොමද ආර්ථිකය වැට්ටුවේ 2015 රුපියල් බිලියන 7000ක තිබුණු ණය බර්තාවය 2019 බිලියන 13යි බිලියන 13031කට නැග්ගුවා එදා ඩොලර් බිලියන 8200 තිබුණු රට ඩොලර් බිලියන 7500 බැස්සුවා ඩොලර් 3821 තිබුණු ඒක පුජ්‍යල ආදායම 3852කට විතරයි යමපාලන ආණ්ඩුවේ තමුන්නාසලාට ගේන්න පුළුවන්කම ලැබුණේ අන්න ඒක බලාගෙන හිටපු මහින්ද රාජපක්ෂ දැය ආදරණීය අප්පච්චිට අයිතියක් තිබුණා එදා යමපාලුවන්ගෙන් අහන්න දැන් සැපද කියලා දැන් පොල් කීයද අල කීයද කියලා අහන්න එදා මහින්ද රාජපක්ෂ අප්පච්චිට අයිතිය තිබුණා දැන් ඔබලට අප්පච්චියක් දැන් ඔබලට එහෙම අයිතියක් තියෙනවද රට කාලා සූප්පු කරලා ඇටෙත් කපලා ලුණු දාලා අවුවේ වේලලා දුන්නේ අපිට ලුණු දාලා අවුවේ වේලලා අපිට දුන්නේ සූප්පු කරලා එහෙම දීපු රට දැන් ලැජ්ජ නැතුව අපෙන් නැවත අහනවා දැන් සැපද පොල් කීයද අල තියෙනවද ලුණු කිව්වා කිය සැප රටක්ද මහත්ව අපිට දුන්නේ ඊයේ ලැජ්ජ නැතුව අහනවා පොලේ ගියාද වම්බටු කීයද ගහල කීයද පලා කීයද කියලා අපෙන් අහනවා මේ පැත්තේ මන්ත්‍රීවරයෙක්ගෙන් ඇහුවා වම්බටු ගත්තද ගහල ගත්තද පලා ගත්තද වම්බටු ගහල පලා ගත්තද කියලා අහනවා ගින් අහන්න එන ඕන ගින් ඔක අපෙන් අහන්නේ ඔක අපෙන් අහන්නේ දැන් අර ජේවීපී ගේ දවිඋක්සේ බරවුන් ගමෙන් පටන් ගන්න කියලා කතා කරනවා මුලාසන අරුර මන්ත්‍රීතුමනි
කරු මන්ත්‍රීතුමනි කාලය අවසන් වෙලා තියෙනවා
මට අන්තිම විනාඩි දෙන්නේ මේ මේකත් කියලා දාන්න මේ ජේවීපී කනවරට
සංවිධානය
කියන බුදු ගමෙන් පටන් ගන්න තමයි ගමෙන් පටන් ගන්න ගමෙන් ගමෙන් මොකද්ද පටන් ගන්න හැඳුරුම් පත්‍රික එකතු කරගෙන රටේ ආර්ථිකය කාලා
හරි මම ගරු සංවිධායකතුමාත් කියන ඔබතුමාට විනාඩි 5ක් දෙන්න
අනතා විමුක්ති පෙරමුණේ අනුර කුමාර් දිසානායකලා මොකද්ද ගමෙන් පටන් ගන්න කියන්නේ මහත්තයෝ රටේ ආදරණීය ජනතාවගේ අනන්‍යතාවය පෙන්වන්න තිබුණු හැඳුරුම් පත ගමෙන් එකතු කරපු යුගයේ නැවත මතක් කරන්න දැන් කියනවා ගමෙන් පටන් ගමු කියලා රත්තරන් දරුපටවුන්ගේ විභාගේ වෙලාවේදී පොන්ටි කුප්පිලාම්බුව පැත්තකින් තලා විපුලි පුපුලම් පාඩම් කරපු යුගයේ අයිමි කරපු ට්‍රාන්ස්ෆෝමරය පුපුරවල දාපු අතීතය සිහිපත් කරමින් නැවත මුන්නහැල ලැජ්ජ නැතුව කියනවා ගමෙන් පටන් ගමු කියලා එක්සත් ජාතික පක්ෂ මගේ බාප්පා ඇමතිවරයා කාලේ මට මතකයි එක්සත් ජාතික පක්ෂ ලුණුගම්වැරේ ශාක සමිතියේ පියදාස මාමගේ එක්සත් ජාතික පක්ෂ සාකා සමිතියේ සභාපති පියදාස මාමගේ බෙල්ල කපලා දරු පෙටව දෙන්නට පෙන්න ගෙදර ඉස්සරහා වැටේ ගහලා තිබුණා බෙල්ල කඳ කෑල්ල ගිහලා සාකා සමිතිය ඉස්සරහා දාලා තිබුණු ජාතියක් අරු කුමාර දිසානායකගේ ජනතා විමුක්ති පෙරමුණ ඒ උ ජනතා විමුක්ති පෙරමුණ අද ඇවිල්ලා කියනවා ලැජ්ජ නැතුව ගමෙන් පටන් ගමු කියලා මොකද්ද මහත්තයෝ මොකද්ද අනුරු කුමාර මහත්තයෝ අම්ම පල්ලා පුංචි අම්ම පල්ලා ලැජ්ජයි අනුරු කුමාර මහත්තයෝ දැන් ඇවිල්ලා මෙතන හැමදාම එනවා විනාඩි 15ක් ඉස්සක් කිල්ල ගන්නවා මෙතන ඇවිල්ලා කට උල් කරලා වීරයෙක් වගේ කෑ ගහලා කතා කරලා මාධ්‍යට වචන 10ක් 15ක් දාගෙන Facebook එකට දාගෙන එයා හිතනවා එයා තමයි මේ රටේ ඉන්න හොඳම කතිකයා එයා තමයි ඉන්න දක්ෂම කතිකයා එයා තමයි දක්ෂම පරිවර්තකයා එයා තමයි හොඳම අදහස් තියෙන්නේ කියලා කතාව පොත්තලා ලැජ්ජයි තමන් කරපු කතාවේ පිළිතුරවත් අහගෙන ඉන්න අනුරු කුමාර් දිසානායක පුතා අද පිටරට ගිහිල්ලා අධ්‍යාපනය ලැබනකොට පුතාට පුළුවන් නම් 350 බියර් එක 3500ට බොන්න පුතාට පුළුවන් නම් නයිට් ක්ලබ් එකේ ගිහිල්ලා රෙද්දයට එදපු දරුවත් එක්ක නටන්න මේ රටේ ඉඳගෙන සමාජවාදී පිළිමද කතා කරන විදියට තමයි අපි දකින්නේ එහෙම සමාජවාදී කතා කරන අනුරු කුමාරගේ පක්ෂේ තව පුජ්‍යලේකුගේ නෝනයි දරුවයි යනවා BMW එකේ යන්නේ ඒ සමාජවාදී කතා කරන්නේ අපි අහන අනුරු කුමාර් දිසානායකෙන් එදා පක්ෂ නායක රෝහණ විජේවීර සහෝදරගේ ආදරණීය බිරිඳට මොකද්ද කරපු උදව්ව ඒ රෝහණ විජේවීර සහෝදරගේ දරුවාද කොහෙද ඉන්නේ පවුලට සලකන්න බැරි තමන්ගේ පක්ෂේ නායකයාගේ දරුවට සලකන්න බැරි අද බණ්ඩාරනායක ජයගුරුතවමත්තමන්ගේ ඉතිහාස කතාවේ පරම්පරාවට සලකනවා අනුස්මරණය කරනවා. රණසිංහ ප්‍රේමදාස පරම්පරාවේ පවුලට සලකනවා පවුල අනුස්මරණය කරනවා. ඒ වගේම ජේ.ආර්. ජයවර්ධන පවුල අනුස්මරණය කරනවා පවුල ගැන කතා කරනවා. හැබැයි අද ජනතා විමුක්ති පෙරමුණට බැරි වුණා තමන්ගේ නායකයාගේ පවුල ආරක්ෂා කරගන්න පවුල සුරක්ෂා කරන්න. ඒ වගේම ඊට පස්සේ ආපු සෝමවංශ අමරසිංහ ඒ ආදරණීය නායකයාගෙන ගැව්වා පස්සට පයින් අනුර කුමාර දිසානායක පස්සට පයින් ගාලා තමන්ගේ නායකත්වය තණ්හාකමට පක්ෂයේ බලය අල්ලන්න විතරයි අනුර කුමාර දිසානායක ඩූමනාව තිබුණේ. එහෙමයි ජනතා විමුක්ති පෙරමුණේ අනුර කුමාර දිසානායකද පක්ෂයට සලකන්නේ. ඊළඟට විමල් වීරවංශ එදා පක්ෂය හිටපු දක්ෂම කදිකයා. ඇයි විමල් වීරවංශවත් අඩුතරමේ පක්ෂයට ආරක්ෂා කරගන්න බැරි වෙච්ච අනුර කුමාර දිසානායක. අනුර කුමාර දිසානායක අද ඇවිල්ලා කියනවා විකල්පය මේ රටේ එකම විකල්පය කියලා අනුර කුමාර දිසානායක කතා කරන්නේ. ඒ නිසා අපි අහනවා තමන්ගේ පක්ෂ නායකයව රකගන්න බැරි වෙච්ච පක්ෂයේ මිනිස්සු රකගන්න බැරි වෙච්ච අනුර කුමාර දිසානායක මේ රටේ අනිත් සෑම පක්ෂයකම පුජ්‍යලය මන්ත්‍රීවරු අඩුතරමේ වැසිකිළියක් හරි මේ රටේ හදලා පෙන්නලා තියෙනවා බස් හෝල්ට් එකක් හරි හදලා පෙන්නලා තියෙනවා. අනුර කුමාර දිසානායක හදපු බස් හෝල්ට් එකක් පෙන්නන්න අපේ මහත්තයෝ නායකත්ව දෙක සුදුසුකම ඒකත් නැති බකටින් බතල හිටවන්න පුළුවන් මහත්තයෝ සනත් ජයසූරිය 100 ගහනකොට අපි අප්පුඩි ගහනවා. ඊළඟ මැච් එකේ පළවෙනි බෝලේ ෆුල් බෝලයක් ඒ ෆුල් බෝලට හරියට ෂොට් එක ගහගන්න බැරුව අවුට් වෙනකොට එළි ඉඳගෙන අපිට කියන්න පුළුවන් අයියෝ ඕක නෙවෙයි ගහන්න තිබුණේ ඕකට ඊට වඩා වෙනස් ෂොට් එකක් ගැව්වා නම් හයයිනේ කියලා කියන්න ලේසි මහත්තයෝ කොරන්නයි අමාරුව. ඉතින් අවසන් කරනවා මේ තප්පරතියෙන් අවසන් කරනවා මේ රට පත් වෙලා තියෙන තත්ත්වය තේරුම් ගන්න මොන జగත ආවත් මේ රටේ තත්ත්වය තේරුම් ගන්න මේ රටේ ආර්ථිකය තේරුම් ගන්න ලෝක ව්‍යසනය තේරුම් ගන්න. ඒ නිසා ඒ තත්ත්වය තේරුම් ගැනීම තුළ පමණයි මේ ඉදිරියට යන්න පුළුවන්. ඒ තත්ත්වයේ මනාව තේරුම් අරගෙන බැසිල් රෝහණ රාජපක්ෂ මැතිතුමා මේ රටට කාලෝචිත අයවැයක් ඉදිරිපත් කරා කියන කාරණාව පමණක් මා ඔබට ඉදිරිපත් කරනවා. ස්තුතියි.
බොහොම ස්තුතියි ගරුවන්තුමා. ඊළඟට ගරු
ගරු මන්තුමනේ මුලාසනේ ඉන්න මන්තුමනේ එතුමාගේ කතාවේදී
ප්‍රීති ප්‍රශ්නය කියන කතාවේ
එතුමාගේ කතාවේදී අපහාසාත්මක වචන ඇතුළත් වුණා නොගැලපෙන වචන ඇතුළත් වුණා කාන්තාවන්ට නොගැලපෙන වචන ඇතුළත් ඒක හැන්සාඩ් එකෙන් ඉවත් කරන්න කියලා මම කියනවා. මොකද මේ කාන්තාවන්ටවත් ගෞරවයක් නැති මන්ත්‍රීවරු කරන ප්‍රකාශනේ මේ සමස්ත පාර්ලිමේන්තුව ගෞරවය නැති වෙනවා. ඒකයි මම ඔබතුමාට මේ කියන්නේ.
නෑ මට නම් එහෙම කතාවක් ඇහුන්නේ නෑ ගරු. මම කතානායකතුමාට යෝජනා කරන එහෙම දෙයක් තියෙනම් අස් කරන්න කියලා මම දන්නා විදිහට එහෙම දෙයක් සිදු වුණේ නෑ. ඕ ගරු මන්ත්‍රීතුමා. ඕ
මන්ත්‍රීතුමනි මේ පාර්ලිමේන්තුවේ මගේ කළ කතාව තුළ කිසියම් පුජ්‍යලයකට හෝ කාන්තාවකට අපහසුතාවයට පත්වෙන විදිහ අවකැපෙන වචනයක් මගෙන් පිට වුණා කියලා මේ මන්ත්‍රීවරයා දැන් ඔප්පු කරොත් මේ දැන් මගේ මන්ත්‍රී දුරෙන් මම ඉල්ලා අස්වනවා. ඔබ ඔප්පු කරොත් හැබැයි නැතිනම් ඔබ ඉල්ලා අස්වෙන්න පුළුවන්ද? අභියෝගේ බාර ගන්නවද? පිස්සු කතා කරන්න එපා මහත්තයෝ.
බොරු කතා මන්ත්‍රීතුමා. හරි මොකද්ද ඔබතුමා රීති ප්‍රශ්නද? නලින් බණ්ඩාර
මහත්මයා. අර මන්ත්‍රීතුමනේ මෙතුමා ඉදිරියේ මට ඔප්පු කරන්න ඕනේ නැහැ ගරු ලේකම්තුමාට කියනවා ඔබතුමාගේ.
හරි බොහොම සිතේ මම ඒ නියෝගේ දීලා තියෙන කතානායකතුමාට හොයලා බලලා කටයුතු කරන්න කියලා.